ఓంకారమిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమస్కారం మంగళం కుంకుందారి జైంద్రమోషమంగళం నమస్మరిస్తాయి స్వామి భూత్యాచకాస్తే స్వభావాయ భర్వాయ
समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमा समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नामनी टीका एनो स्वाध्याय आपणे करी रह्या छे। गाथा 32 सुधी स्वाध्याय थयो छे। હવે આગળ સ્વાધ્યાય 33મી ગાથાથી આપણે શરૂ કરીએ છીએ। 32મી ગાથા અને 33મી ગાથામાં જે વાત છે એ બંને વચ્ચેનો જે સંબંધ છે એને જરા આપણે સમજીએ। 32મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે એ પોતે ભાવ્ય ભાવક સંબંધ રહિત એવો સંબંધ થતો જ નથી એવા શંકર દોષને દૂર કરી અને પોતાના સ્વરૂપના લક્ષ્ય એણે આત્મામાં મોહને ઉત્પન્ન થવા ન દીધો એટલે એ જીત મોહ થયો। પોતાના બળથી ઉપશમ આદિ કરી આત્માને અનુભવે છે તેને જીત મોહ કહ્યો છે। એમાં જે વાત કહેવામાં આવી છે એ ઉપશમની વાત કરી છે। અહીંયા સાતમા ગુણસ્થાનથી જે જીવ ઉપર ચડે છે એ મોહનો હજી એને ક્ષય નથી થયો પણ મોહનો ઉદય વર્તે છે ત્યારે એને પોતે પોતાના આત્માના બળથી એ મોહને દબાવી દે છે એટલે એમાં મોહનો ઉપશમ થાય છે। મોહનો ઉપશમ થાય છે એટલે અહીંયા જીત મોહ કર્યો છે। એ મોહનીય કર્મ ઉદયમાં આવે અને એને અનુસાર એ પ્રવર્તન થાય તો જે ઉદય આવ્યો છે એને ભાવક કહેવાય અને એ ઉદયને અનુસરતા એ ભાવ્ય થાય છે એટલે રાગ ભાવે પરિણમે છે। હવે એવા રાગ ભાવે નહીં પરિણમવા માટે એ પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરી અને એમાં લીનતા કરે છે ત્યારે એને એવું રાગ ભાવે પરિણમન થતું નથી એટલે એને મોહને અહીંયા એમ કહીએ કે જીતી લીધો છે એટલે એ જીત મોહ થયો એને મોહ નથી। પણ એમ નથી કે મોહની કર્મનો ક્ષય થઈ ગયો એટલે એમ નથી કે મોહનીયનો નાશ થયો। હવે 32મી ગાથા પછી 33મી ગાથામાં જે વાત કરવાની છે એમાં મોહનો નાશ થાય છે એમ વાત કરવાની છે। 32મીમાં મોહને જીતી લીધો છે પણ હજી સત્તામાં મોહનીય કર્મ પણ પડ્યું છે એટલે કે એની એવી હજી ઉગ્ર દશા થઈ નથી। હજી એવી ઉગ્ર દશા થઈ નથી કે જેને લીધે થઈ અને મોહનીયનો નાશ થાય। જો મોહનીય કર્મ કંઈ એમ આડું આવતું નથી, મોહનીય કર્મને કારણે કંઈ જીવને થાય છે એમ નથી, એ તો જીવના પુરુષાર્થની કેવી ઉગ્રતા છે એ અહીંયા દર્શાવવું છે। એને જે ઉગ્રતા થઈ છે, સ્વરૂપમાં જે એકાગ્રતા થઈ છે એને કારણે એને મોહને તો જીતી લીધો છે પણ હજી સત્તામાં એ પડ્યો છે એટલે આ શ્રેણી જે ચડ્યો, આ શ્રેણી જે ચડવાનું થયું એ ઉપશમ શ્રેણી થઈ, એ ઉપશમ શ્રેણી થઈ એટલે અહીંયા જે આ સ્તુતિ થઈ 31મી ગાથામાં જીતેન્દ્રીપણાની વાત કરી 32મી ગાથાની અંદર મોહને જીતવાની વાત કરી, પણ એમાં મોહનો ઉપશમ થયો એટલે એ શ્રેણી ચડતા એને એ ઉપશમ શ્રેણી થઈ, એને ક્ષાયિક શ્રેણી નથી થઈ, એને ક્ષાયિક શ્રેણી નથી થઈ. એટલે આ બે પ્રકારે સ્તુતિ કરી 31મી ગાથામાં, અને આ બીજા પ્રકારે સ્તુતિ કરવામાં આવી. પહેલા પ્રકારની જે સ્તુતિ હતી જીતેન્દ્રિયપણાની, એના કરતા આ બીજા પ્રકારે જે સ્તુતિ થઈ એના કરતા એ ઊંચી થઈ. એટલે આત્માની જે દશા છે એમાં એ દશા એની પહેલા પ્રકારે હતી એના કરતા ઊંચી છે, પણ છતાંય હજી એના કરતા પણ હજી ઊંચી દશા એ પ્રાપ્ત કરે છે, એની વાત હવે 33મી ગાથામાં આચાર્ય ભગવાન આપણને કરે છે. 33મી ગાથામાં હવે આચાર્ય ભગવાન એ વાત કરે છે કે એ મોહનો ક્ષય કરે છે, એટલે પૂર્ણપણે મોહ ચાલ્યો જાય છે. હવે આ મોહના ક્ષયની વાત આવી છે તો જરાક આપણે એ પણ સમજી લઈએ અહીંયા કે કયા કર્મની પ્રકૃતિનું શું શું થઈ શકે. આપણે કર્મની મુખ્ય પ્રકૃતિ 8 કહીએ છીએ અને કુલ પ્રકૃતિ 148 કહીએ છીએ, આમ તો એ અસંખ્ય થાય, પણ એ 148 પ્રકૃતિને મુખ્યતાથી વિચાર કરીએ તો 8 પ્રકારની કર્મની પ્રકૃતિ કઈ, 4 પ્રકૃતિ ઘાતી કર્મની અને 4 અઘાતી કર્મની. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય, એ 4 પ્રકૃતિ ઘાતી કર્મની છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ 4 પ્રકૃતિ અઘાતી કર્મની છે. ઘાતી કર્મને કારણે આત્માના સ્વભાવ ભાવનો ઘાત થાય એમ નિમિત્તનું કથન છે એવું વ્યવહારથી કહેવામાં આવે. ખરેખર કંઈ ઘાતી કર્મ આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરતું નથી, એ આત્માની એ વખતની એવી યોગ્યતા હોય એટલે એમ કહેવામાં આવે. એ 8 પ્રકૃતિઓ છે એના ઉદય થઈ શકે, 8 પ્રકૃતિઓનો ઉદય આવે, અને 8 પ્રકૃતિઓનો ક્ષય થાય. એટલે ભાવની અપેક્ષાથી વિચાર કરીએ તો ઉદય ભાવ 8 પ્રકૃતિઓનો હોઈ શકે અને ક્ષાયિક ભાવ પણ 8 પ્રકૃતિઓનો હોઈ શકે, 8 પ્રકૃતિઓનો હોઈ શકે. ઉપશમ છે એ મોહનો ઉપશમ થાય, એટલે મોહની એનો ઉપશમ થાય છે, અને ક્ષયોપશમ છે એ ચારેય ઘાતી કર્મની પ્રકૃતિઓનો ક્ષયોપશમ થાય. ફરીથી ઉદય 8 પ્રકૃતિઓનો થાય અને ક્ષય પણ 8 પ્રકૃતિઓનો થાય, એટલે ઘાતી ને અઘાતી બધા કર્મોનો ક્ષય થાય. અને એમ થતાં કેવળ જ્ઞાન પ્રત્યે આપણે એમ કહીએ છીએ 8 કર્મનો ક્ષય થતાં, પણ ખરેખર એમ નથી. એની એવી દશા ઊંચી થાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે, તો તે વખતે 8 પ્રકૃતિઓનો ક્ષય થાય છે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ તો આત્માની અદભુત દશાને દર્શાવવામાં આવે છે. એમાં જડ કર્મ છે એ કંઈ આત્માની દશા કરે છે, નબળી પાડે છે, હલકી કરે છે, હીણી કરે છે એવું નથી. કર્મ કંઈ કરતા નથી, કર્મ તો આત્માની કેવી દશા છે, જેવી દશા છે એને દર્શાવે છે. કે જ્યારે એને 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે તો એનો અર્થ એ છે કે આત્માની એવી ઊંચી દશા છે એને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે એ 8 પ્રકૃતિઓ આ રીતે છે, 8 પ્રકૃતિઓના ઉદય થાય, 8 પ્રકૃતિઓના ક્ષય થાય. એટલે ક્ષાયિક ભાવ પણ છે 8 પ્રકૃતિઓના, ઉદય ભાવ પણ 8 પ્રકૃતિઓનો છે, પણ ઉપશમ મોહનીયનો થાય, બીજી પ્રકૃતિનો ઉપશમ થતો નથી. અને ક્ષયોપશમ 4 ઘાતી કર્મની પ્રકૃતિ છે એના ક્ષયોપશમ થાય છે. 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચારના ક્ષયક્ષમ થાય. એટલે એ રીતે જોવા જઈએ તો મોહનીય કર્મ છે એનો ઉદય પણ હોય, એનો ઉપશમ પણ હોય, એનો ક્ષયક્ષમ પણ હોય અને એનો ક્ષય પણ હોય. જ્યારે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય એ ત્રણ ગાતિકર્મની પ્રકૃતિ છે, એનો ઉપશમ નથી હોતો, એનો ઉદય હોય, ક્ષયોપશમ હોય અને ક્ષય હોય. અને અઘાતી કર્મની જે ચાર પ્રકૃતિ રહી એનો ઉદય હોય, એનો ઉદય હોય અને પછી એનો ક્ષય હોય. આ રીતે કર્મની પ્રકૃતિઓ હોય છે. એટલે આપણે અહીંયા જે શ્રેણી ચડતા એને મોહનો ઉદય વર્તતો હતો ને, એ મોહનો ઉદય એ અહીંયા જે 32મી ગાથામાં કહેવામાં આવ્યું એમાં એમ કહ્યું કે એ મોહને જીતી લીધો એટલે એ દબાઈ ગયો, એટલે એ મોહનો ઉપશમ થયો. કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય ત્યારે એ કર્મ સત્તામાં હોય પણ એ ફળ આપવાની સ્થિતિમાં ન હોય, એને ઉપશમ કહેવામાં આવે. એ ફળ આપી શકે નહીં, સત્તામાં હોય અને ફળ આપી શકે નહીં એવી સ્થિતિમાં મુકાય ત્યારે એને ઉપશમ કહેવામાં આવે, દબાઈ ગયા. એટલે આ શ્રેણી જ્યારે ચડવામાં આવી ત્યારે એ શ્રેણી ઉપશમ શ્રેણી છે, એ ક્ષપક શ્રેણી નથી. ક્ષપક શ્રેણીમાં એ કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય અને એ કર્મની પ્રકૃતિઓનો ક્ષય થઈ અને ક્ષપક શ્રેણી જીવ ચડે છે તો આઠમું, નવમું, દસમું એ અંતર્મુહૂર્તમાં ગુણસ્થાન આવી ગયા પછીથી એ બારમા ગુણસ્થાને જાય છે અને જો ઉપશમ શ્રેણી ચડે છે તો એ અગિયારમા ગુણસ્થાને જાય છે. અગિયારમા ગુણસ્થાનેથી બારમા ગુણસ્થાને જવાતું નથી. ઉપશમ શ્રેણી દ્વારા દસમેથી અગિયારમે આવ્યો છે એ જીવ પાછો પડે છે અને ફરી પાછો ઉગ્રતાથી પુરુષાર્થ કરે છે. એટલે એવા ઉગ્રતાથી પુરુષાર્થ કરવાને કારણે એ જ્યારે ક્ષપક શ્રેણી ચડે તો પછી એ બારમે ગુણસ્થાને આવે છે અને ક્ષપક શ્રેણી ચડે છે ત્યારે એને મોહનીયનો ક્ષય હોય છે. ત્યારે એને મોહનીયનો ક્ષય હોય છે. એ મોહનીયના ક્ષયની વાત હવે આચાર્ય ભગવાન આપણને 33મી ગાથામાં કરવાના છે. એમાં મોહનીયનો ક્ષય જે કરે છે એને ક્ષીણ મોહ કહેવામાં આવે છે, એ વાત હવે આચાર્ય ભગવાન કહે છે. તો આપણે 33મી ગાથા હવે લઈએ. અહીંયા 33મી ગાથામાં કહે છે કે જીત મોહસ્ય તુ યદા ક્ષીણો મોહો ભવિત સાધો તદા ખલુ ક્ષીણ મોહો ભણ્યત્યે સ નિશ્ચય વિદિત. તો ગુજરાતીમાં આ ગાથા લઈએ આપણે.
જીત મોહ સાધુ તણુ વળી ક્ષય મોહ જારે થાય છે નિશ્ચય વિદો થકી દેહને ક્ષીણ મોહ નામ કથાય છે.
અહીંયા 33મી ગાથાના અર્થમાં આચાર્ય ભગવાન કહે છે કે જીત મોહસ્ય તુ સાધો, એટલે જેણે મોહને જીત્યો છે એવા સાધુને યદા એટલે જ્યારે ક્ષીણ મોહ એટલે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ ભવે એટલે થાય ત્યારે નિશ્ચય વિધિ, નિશ્ચયના જાણનારા, નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ, ક્ષીણ મોહ એવા નામથી કહે છે જેને મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ અને સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા, નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ એવા નામથી જાણે છે કહે છે. અહીંયા હવે મોહ રહેતો નથી, મોહની પ્રકૃતિનો ક્ષય થાય છે. કઈ રીતે ક્ષય થાય છે? તો કે એના ઉગ્ર પુરુષાર્થ દ્વારા એ ક્ષય થાય છે. પહેલા એ ભાવ્ય ભાવક સંબંધ, ભાવ્ય ભાવક સંબંધ શું હતો? કે મોહની કર્મનો ઉદય આવતો હતો તો એ ઉદયને અનુસરીને જીવ એની સાથે જોડાતો હતો, એટલે એવા ઉદયને અનુસરતો હતો ત્યારે એ ભાવ્ય થતો હતો, ત્યારે એ ભાવ્ય થતો હતો. એટલે સાતમા ગુણસ્થાનની વાત આપણે લઈએ, કેમ કે અહીંયા શ્રેણી ચડવાની વાત છે, તો એ સાતમા ગુણસ્થાન સુધી એને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકના રાગની વાત લઈએ છીએ, તો એમાંથી અબુદ્ધિપૂર્વકનો રાગ સાતમા ગુણસ્થાને હોય છે અને છઠ્ઠા ગુણસ્થાને અબુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. બુદ્ધિપૂર્વકનો રાગ એટલે એને એ જાણે, એનો ઉપયોગ ત્યાં જાય, જે રાગમાં એનો ઉપયોગ જાય એ રાગ છે તે બુદ્ધિપૂર્વકનો રાગ છે. એટલે છઠ્ઠા ગુણસ્થાને તો એ બંને રાગ એના છે, સાતમા ગુણસ્થાને એ અંતરમાં ગયો છે એટલે એનો ઉપયોગ રાગ તરફ જતો નથી, ઉપયોગ રાગ તરફ જતો નથી, છતાં રાગ અંદરમાં પડ્યો છે, રાગ અંદરમાં પડ્યો છે એટલે એને અનુસરવાનું જે થાય એને ભાવ્ય ભાવક સંબંધ કહેવામાં આવ્યો. આઠમા ગુણસ્થાન, નવમા ગુણસ્થાન, દસમા ગુણસ્થાન વખતે જ્યારે એ શ્રેણી ચડે છે ત્યારે, જો 32મી ગાથામાં ભાવાર્થમાં એ વાત સ્પષ્ટ કરી છે, ભાવાર્થમાં 32મી ગાથાના ભાવાર્થમાં એ વાત સ્પષ્ટ કરી છે કે અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમ આદિ કરી આત્માને અનુભવે તેને જીત મોહ કહ્યો છે. એટલે એ પોતે પોતાના પ્રચંડ પુરુષાર્થ દ્વારા સ્વભાવના લક્ષ્ય ઉપયોગને કરી અને એમાં એ લીનતા કરે છે ત્યારે એને આ મોહનીયના જે ઉદય છે એની સાથે જોડાણ થતું નથી અને એમ એ મોહને જીતે છે. પણ મોહનીય કર્મ પ્રકૃતિમાં, પ્રકૃતિ તો પડી છે, એ સત્તામાં તો પડ્યું છે, એટલે અહીંયા 33મી ગાથામાં એમ કહે છે કે એ સત્તામાંથી એનો નાશ કરે છે. જે પહેલા એણે જીત્યો હતો મોહને, એનો હવે સત્તામાંથી એ નાશ કરે છે. એટલે જે ભાવભાવક, ભાવ્ય ભાવક સંબંધ જેને શંકર દોષ કહેવામાં આવ્યો, એ શંકર દોષને એ ત્યાં એ દૂર કરતો હતો ત્યારે તો હજી એને એ મોહનીય સત્તામાં પડ્યું હતું, માત્ર મોહનીયને એણે જીતી લીધો એમ કહેવામાં આવ્યું હતું. એટલે એ વખતનો એનો પુરુષાર્થ તો ઉગ્ર તો છે તો જ એ મોહને જીતી શકે, પણ હવે એના કરતા પણ વિશેષ પુરુષાર્થ કરે છે, વિશેષ એકાગ્રતા કરે છે પોતાના સ્વરૂપમાં, વિશેષતાથી અને સ્થિરતા થાય છે અને એવો પુરુષાર્થ થાય છે તો એ મોહનીય કર્મનો ક્ષય થાય છે. આ વાત અહીંયા કહેવામાં આવી છે. આપણે ટીકા લઈએ. ટીકામાં અહીંયા સમજાવ્યું છે કે આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જેવો પૂર્વે કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીત મોહ થયો, આ 32મી ગાથાની વાત કરી. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે શેની વાત ચાલે છે? મૂળ શરૂઆત ત્યાંથી થઈ કે નિશ્ચય સ્તુતિ શું, તીર્થંકરની સ્તુતિની વાત ચાલી એમાં એમ વાત પહેલા આવી હતી કે શરીરની સ્તુતિ કરતા એ તીર્થંકરની સ્તુતિ થાય છે, ત્યારે પછી આચાર્ય ભગવાને એમ જણાવ્યું કે શરીરની સ્તુતિ થતા જે સ્તુતિ થાય છે એ તો વ્યવહાર સ્તુતિ છે. તો પછી શિષ્યનો પ્રશ્ન હતો કે તો પછી નિશ્ચય સ્તુતિ કેવી છે, કયા પ્રકારે છે? તો નિશ્ચય સ્તુતિની વાત હતી એમાં જીતેન્દ્રિયપણું જે પહેલા કહેવામાં આવ્યું એમાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષને દૂર કર્યો અને જીતેન્દ્રિય થયો એ વાત કરી, અને પછી 32મી ગાથામાં એ ભાવ્ય ભાવક શંકર દોષને દૂર કર્યો અને જીત મોહ થયો. એટલે અહીંયા એમ કહ્યું કે આ નિશ્ચય સ્તુતિમાં આ પૂર્વોક્ત પહેલા વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જે બીજા પ્રકારની સ્તુતિ કરવામાં આવી તેમાં જેવો પૂર્વે કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે, આત્માના જ્ઞાન સ્વભાવની પણ વાત કરવામાં આવી, બંને સ્તુતિમાં કરવામાં આવી, એવા જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક પોતે આત્માને અનુભવે છે અને એવું કરવાથી એ જીત મોહ થયો. તેને હવે વાત આગળ વધારે છે કે તેને હવે જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી, જો પહેલા કે ખરાબ રીતે અવલંબન કર્યું તો એમ નથી, અહીંયા સારી રીતે એમ નહીં, સારી રીતે કહેતા અર્થ એવો છે કે અહીંયા વિશેષ ઉગ્ર પુરુષાર્થ કર્યો છે. ઉગ્ર પુરુષાર્થ તો ત્યાંય હતો, શ્રેણી ચડે છે તો ઉગ્ર પુરુષાર્થ જ હોય છે, પણ અહીંયા સારી રીતે અવલંબન કરવાથી પોતાના સ્વભાવભાવની ભાવનાનું, અહીંયા ભાવનાનો અર્થ થાય છે એકાગ્રતા, પોતાના સ્વભાવની એકાગ્રતાનું સારી રીતે એટલે ખૂબ ઉગ્ર પુરુષાર્થ દ્વારા અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય, મોહનો ક્ષય થાય, મોહનીય કર્મની પ્રકૃતિ બધી પ્રકૃતિઓનો નાશ થાય, એ ક્ષય થાય, એટલે હવે ફરીથી એ મોહ ઉત્પન્ન થઈ શકે જ નહીં એવી એની દશા થાય, એને ક્ષીણ મોહ કહેવામાં આવ્યો. મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય, એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય. મોહ હતો એ ઉદયમાં આવતો હતો એટલે ભાવક થતો હતો, એને એને જીતી લઈ અને એ ભાવ્ય ભાવક સંબંધ જે હતો એ દોષ હતો એને તો દૂર કર્યો હતો, પણ અહીંયા તો હવે એ ભાવકરૂપ મોહને ક્ષીણ કર્યો છે, એનો નાશ કર્યો છે, ત્યારે ભાવક મોહનો ક્ષય થવાથી, મોહનીયનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્ય ભાવનો પણ અભાવ થાય છે. હવે આત્માને હવે એવા ભાવ્ય ભાવ થશે નહીં. ભાવ્ય ભાવ કેમ થતા હતા? તો કે પેલા ભાવકને અનુસરવાને કારણે ભાવ્ય ભાવ થતા હતા. એ વખતે એનો ઉપશમ કર્યો હતો, અહીંયા હવે ક્ષય થયો એટલે હવે તો એને એવા ભાવ્યપણાનો અભાવ થયો, એ ભાવ્યપણું હવે થશે જ નહીં. ભાવ્યપણું શું છે? તો કે પોતાના સ્વભાવભાવને છોડીને પરનું લક્ષ કરવું, સંયોગોનું લક્ષ કરવું, મોહનીય કર્મના ઉદયને અનુસરવું, એ ભાવ્ય ભાવ છે. અને હવે જ્યારે મોહનીય કર્મ રહ્યું નથી તો હવે એને અનુસરવાનું રહ્યું નહીં, એટલે એ ભાવ્યપણાનો એને સંપૂર્ણ રીતે અભાવ થયો છે, એટલે એવો વિભાવરૂપ ભાવ ભાવ્ય એનો અભાવ થાય છે. અને એ રીતે ભાવ્ય ભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ નિશ્ચલ પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ક્ષીણ મોહ જીન કહેવાય છે. આવા ભાવ્ય ભાવક ભાવનો સંપૂર્ણપણે પૂર્ણપણે હવે અભાવ થયો છે, એટલે હવે એને અન્ય ભાવ થતા નથી, વિભાવ ભાવ થતા નથી, તો પછી એ પોતે સ્વભાવ ભાવે પરિણમે છે. એટલે એને એક પણ કોની સાથે થાય છે? પોતાના શુદ્ધ સ્વભાવ સાથે એક પણ વર્તે છે. એટલે પોતે ભગવાન આત્મા અને એનો જે ભાવ છે તે સ્વભાવ, એ સ્વભાવ એ રૂપે પોતે પરિણમી જાય છે. એટલે એક પણ થવાથી પરમાત્માને પ્રાપ્ત થયેલો તે મોહનો ક્ષય કરનારો એ જીન કહેવાય છે. આ રીતે આ ત્રીજી નિશ્ચય સ્તુતિ થઈ. પહેલા બે પ્રકારે સ્તુતિ કરી. જીતેન્દ્રિય પણ હું પહેલા દર્શાવ્યું 31મી ગાથામાં, એમાં એણે જ્ઞેય અને જ્ઞાયક એવો સંકર દોષ હતો, એણે આત્માનું લક્ષ કરી આ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપમાં લઈ જઈ અને દૂર કર્યો હતો. અને એ રીતે એને જીતેન્દ્રિય પણ હતું. ઇન્દ્રિયો કઈ રીતે કહેવામાં આવી? કે ઇન્દ્રિયોનો વિષય, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એ ત્રણે ત્રણને ઇન્દ્રિય કહેવામાં આવી. અને એ વિષયો સાથે જે જ્ઞેયો છે, એ જ્ઞેયો સાથે એને જોડાણ છોડ્યું. કઈ રીતે છોડ્યું? પોતાના સ્વરૂપમાં જઈને. અને એમ કરતા એને જ્ઞેય અને જ્ઞાયક, જ્ઞેય અને જ્ઞાયક એવો જે નિમિત્ત નૈમિત્તિક ભાવ વર્તો હતો, જે શંકર દોષ હતો, એ એણે દૂર કર્યો. જ્ઞેયને અનુસરનારો જ્ઞાયક એવો જે ભાવ હતો એણે દૂર કર્યો. જ્ઞેયના નિમિત્તે જ્ઞાન એ વાતને ત્યાં દૂર કરી પોતે પોતાના સ્વભાવમાં જઈ અને પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવ્યું. એટલે એ રીતે ત્યાં શંકર દોષ એણે દૂર કર્યો હતો. એ પહેલા પ્રકારની સ્તુતિ હતી. બીજા પ્રકારની સ્તુતિ એના કરતા ઊંચી થઈ. એમાં કર્મનો ઉદય, મોહનીય કર્મનો ઉદય એટલે રાગ, અને એ રાગને એણે શું કર્યો? ઉપશમ કર્યો. એ ભાવ્ય ભાવક શંકર દોષને દૂર કર્યો અને ત્યાં એણે ઉપશમ કર્યો છે, એટલા માટે એ જીત મોહ થયો. અને અહીંયા આ 33મી ગાથામાં એ મોહનો ક્ષય કર્યો છે, એટલે એ ક્ષીણ મોહ થયો છે. ત્રણેય વખતે એને આલંબન કોનું લીધું? પોતાના સ્વરૂપનું આલંબન, ધ્રુવનું આલંબન લઈ અને જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એણે અનુભવ્યું છે. ફેર શું છે? પોતાના પુરુષાર્થનો. અહીંયા પુરુષાર્થની ઉગ્રતા ઘણી છે, એટલે અહીંયા મોહનો ક્ષય થાય છે. આ શ્રેણી ચડે છે ત્યારે એ મોહનો ક્ષય કરે છે, એટલે ક્ષપક શ્રેણીની વાત કરી. તો આ રીતે અહીંયા સ્તુતિ કરવામાં આવી. અને હવે એ આગળ વધશે અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરશે, એ આ એને સ્તુતિ નથી કહેતા, એ આ ત્રણ સ્તુતિનું ફળ બતાવે છે. એટલે કે જે પુરુષાર્થ કર્યો છે એના ફળ સ્વરૂપે પછી કેવળ જ્ઞાન પ્રગટ કરશે. એટલે પહેલા અહીંયા જ્યારે એ મોહનીયનો ક્ષય કરે છે, અહીંયા મોહનીયનો ક્ષય કરે છે, એ વખતે પહેલા એને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય એ બધાના તો ક્ષયોક્ષમ હતા, અને પછી એનો પણ એ ક્ષય કરે છે, એ પણ ક્ષય થાય છે. એટલે ચારેય ઘાતી કર્મોનો ક્ષય કરી અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એમ આપણે વ્યવહારથી કહીએ છીએ. મૂળ તો એનો ઉગ્ર પુરુષાર્થ થયો છે એને લીધે થઈ, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમાં ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે. તો અહીંયા આ ત્રીજી સ્તુતિ કહેવામાં આવી. અહીંયા વાત આગળ કરે છે કે જેમ પહેલા કહ્યું હતું એ રીતે અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ મોહપદને બદલી રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નોકર્મ મન વચન કાયા શ્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન સ્પર્શન એ પદો સોળ પદ એવા સોળ સૂત્રો મૂકીને એવા સોળ સૂત્રો ભણવા એટલે એનો વિસ્તાર કરવો વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજા પણ વિચારવા એટલે બધાનો ક્ષય હવે થાય છે એમ અહીંયા કહેવું છે. મોહનો ક્ષય થયો એમ રાગનો ક્ષય દ્વેષનો ક્ષય ક્રોધનો ક્ષય માન માયા લોભ કર્મ નોકર્મ મન વચન કાયા સૂત્ર ચક્ષુ જ્ઞાનેન્દ્ર રસન સ્પર્શન આ બધું જે છે એ હવે એના તરફનું કોઈ લક્ષ જતું નથી અને એવા ભાવ હવે ઉત્પન્ન થતા જ નથી એ બધો ક્ષય કર્યો છે એનો ક્ષય થાય છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે સાધુ સાધક મુનિ સમ્યક દ્રષ્ટિ જેણે પોતે પોતાના સ્વરૂપનું દર્શન કર્યું છે અને જેની શ્રદ્ધા યથાર્થ વર્તે છે એવા એવા ભાવલિંગી મુનિ બીજાની વાત નથી. સાધુ કહેતા અહીંયા કોણ સાધુ છે કે જે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને કે રહ્યા છે એ સાધુ બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે શુદ્ધ દ્રવ્યલિંગ છે મુનિ દશા છે અને અંતરમાં એવું જ ભાવલિંગ વર્તે છે એવા મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાને છે તેમની વાત છે એને સાધુ કહ્યા છે. એ સાધુ પહેલા પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી એટલે જ્યારે શ્રેણી ચડે છે સાતમા ગુણસ્થાનથી આગળ ત્યારે ઉપશમ ભાવ વડે મોહને જીતી પછી જ્યારે પોતાના મહાસામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણ મોહ જીન કહેવાય છે. તો આ ત્રીજા પ્રકારની સ્તુતિ કરવામાં આવી. હવે આ સ્તુતિ એટલે આ 33મી ગાથાની જે સ્તુતિ કરવામાં આવી એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એ આપણે પ્રવચન રત્નાકર ભાગ બીજામાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો એમાં પાના નંબર 145 પ્રવચન રત્નાકર ભાગ બીજો એમાં પાના નંબર 145 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 157 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 157 એમાં સૌથી નીચે ગાથા 33 ટીકા ઉપરનું પ્રવચન ત્યાંથી આપણે શરૂ કરી અને વાત સમજીએ. ગુરુદેવે ઘણી ઘણી સારી મહત્વની વાતો આમાં જે કરી છે એ સમજવા જેવી છે. અહીંયા કહે છે કે નિશ્ચય સ્તુતિ એટલે સ્વભાવના ગુણની શુદ્ધિની વિકાસ દશા. શું નિશ્ચય સ્તુતિ એટલે સ્વભાવના ગુણની શુદ્ધિની વિકાસ દશા. આ નિશ્ચય સ્તુતિ કહેવાય સ્વભાવના ગુણની શુદ્ધિ એની વિકાસ દશા કઈ પ્રકારે છે એ દશા એ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે એ શ્રેણી ચડે છે અને એમાં જે એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે એ દશા કેવી છે કયા પ્રકારે છે એની સૂક્ષ્મતા અહીંયા દર્શાવવામાં આવી છે એની અહીંયા સૂક્ષ્મતા દર્શાવવામાં આવી છે. પૂર્વે 32મી ગાથામાં કહ્યું હતું તે પ્રમાણે જેણે જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક બીજા બધા દ્રવ્યોથી અધિક એવા આત્માનો અનુભવ કર્યો એટલે એવા આત્માનો અનુભવ કર્યો અને પછી એ રીતે જે કર્યો છે તો ત્યારે એણે મોહનો તિરસ્કાર કર્યો છે અર્થાંત મોહનો ઉપશમ કર્યો તે જીવ હવે ક્ષાયિક ભાવ દ્વારા મોહનો નાશ કરે છે. ઉપશમ શ્રેણીમાં અગિયારમાં ગુણ સ્થાને ક્ષાયિક ભાવ થતો નથી. આપણે પહેલા જ વાત કરી કે અગિયારમાં ગુણ સ્થાને જાય એટલે એનો અર્થ શું થયો કે એ ઉપસમ શ્રેણી ચડ્યો છે, એટલે આઠમું નવમું દસમું ગુણ સ્થાન માં એ ઉપસમ ભાવ છે, તો એ ઉપસમ શ્રેણી ચડ્યો છે તો એ અગિયારમાં જ જાય, એ બારમા ગુણસ્થાને નથી જતો. એટલે અગિયારમાં ગુણસ્થાનમાંથી તો એને પાછા ફરવાનું જ થાય, પાછા પડવાનું જ થાય. એટલે ઉપસમ શ્રેણીમાં અગિયારમાં ગુણસ્થાને ક્ષાયિક ભાવ થતો નથી. ત્યાં ને ત્યાં ક્ષાયિક ભાવ થાય ને પાછા બારમે ગુણસ્થાને જવાય આગળ વધાય એમ થતું નથી, એટલે ત્યાં ક્ષાયિક ભાવ થતો નથી. તેથી મુનિ ત્યાંથી પાછા હટે છે, પાછા ફરે છે. અંતરંગ દશા છે, આ બધું અંતરમાં થાય છે પ્રભુ, કંઈ બીજું નથી. આ બધી અંતરની દશા છે, એમાં પુરુષાર્થની જે ઉગ્રતા છે એ ફરી પાછી વિશેષતાથી થાય છે. વાત તો એટલી જ કહેવી છે, પુરુષાર્થ તો મુનિનો વર્તે જ છે. મુનિ થયા છે તો પોતે પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપમાં શાશ્વત સ્થિરતા કરવા માટે થયા છે. મુનિપણું શા માટે ગ્રહ્યું છે? બાહ્ય અને અંતરંગ ભાવલિંગી મુનિ નિર્ગ્રંથ છે, કોઈ પરિગ્રહ નથી, અંતરંગ પરિગ્રહ પણ રહ્યો નથી અને હવે કોઈ એવો પરિગ્રહ જોઈતો પણ નથી. માત્ર પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી છે અને સ્થિરતા પછી કાયમ માટેની કરવી છે, આટલી જ વાત મુનિને તો છે, બીજી કોઈ વાત છે જ નહીં. પણ એમ કરતા કાયમ માટે જ્યારે ટકી રહેવું છે એવી શાશ્વત સ્થિરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને પછી એ એમાં એમાં રહી જાય છે. પછી શરીર તો પડી જવાનું છે, છૂટી જવાનું છે, એ વાત તો નિશ્ચિત છે. એ તો આત્મા પછી ત્યાંથી સિદ્ધ શિલા ઉપર જ બિરાજી જવાના છે, એ વાત પણ નક્કી છે. એટલે મુનિ પોતે પોતાના સ્વરૂપનો આનંદ તો લે જ છે, પાછા ફરે છે ત્યારે પણ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે. અહીંયા તો ગુણસ્થાનની અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે અગિયારમાં ગુણસ્થાને ક્ષાયિક ભાવ થતો નથી, એનો અર્થ એ છે કે હજી મુનિને પુરુષાર્થ વિશેષ કરવાનો છે એમ કહેવાનો આશય છે. એમાં કંઈ પડવું એટલે એમ કંઈ પડી જવું એમ નથી. મુનિ ત્યાંથી પાછા હટે છે અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી મોહ આદિનો ક્ષય કરે છે. જો મોહ આદિ શબ્દ મૂક્યા છે એટલે બધાનો ક્ષય કરે છે, ચારેય ઘાતી કર્મોનો ક્ષય કરે છે અને પેલા અઘાતી કર્મોનો ક્ષય પછી સહજ થાય જ છે. અહીંયા પુરુષાર્થ આટલો ઉગ્ર થયો છે કે જેમાં ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય તો અઘાતી કર્મોનો ક્ષય પણ થવાનો છે, તે નિશ્ચિત વાત જ છે. પછી એનો વિશેષ પુરુષાર્થ રહેતો નથી. માત્ર એ આત્મા, જેમ કે સિમંદર પ્રભુનો આત્મા, યુગમંદર સ્વામીનો આત્મા, કે શ્રી બાહુ સ્વામીનો આત્મા, કે શ્રી સુબાહુ સ્વામીનો આત્મા, કે શ્રી ચંદ્રબાહુ સ્વામીનો આત્મા, આ બધા 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે ને, એ અને એમની સાથે જે બીજા કેવળી ભગવાન બિરાજે છે, જેમને કેવળ જ્ઞાન થયું છે એવા બીજા, એ બધાની વાતનો વિચાર કરીએ તો એ બધાએ શું કર્યું છે કે પોતાના પુરુષાર્થની એવી ઉગ્રતા કરી છે, એવી ઉગ્રતા કરી છે કે ઘાતી કર્મોનો એમને નાશ થયો જ છે. હવે અઘાતી કર્મો જે છે એ તો હવે આપોઆપ એ ખરી જવાના જ છે, હવે એ કંઈ રહેવાના નથી. એ આયુષ્કર્મનો બંધ જે થયો છે એ હવે કંઈ વધારે વિશેષ સમય રહેવાનો નથી. પોતે તો પોતાના સ્વરૂપમાં જ્ઞાન અને આનંદની દશામાં, સુખની દશામાં, પૂર્ણ સુખની દશામાં, પૂર્ણ આનંદની દશામાં, પૂર્ણ જ્ઞાનની દશામાં જ બિરાજી રહ્યા છે. એ શરીર સાથે છે જ નહીં, એમને શરીરથી કંઈ કરવું નથી, શરીરથી જાણવું નથી કે શરીરથી ખાવું પણ નથી, કંઈ કરવા પણ રહ્યું જ નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં જ્ઞાન આનંદની દશામાં વર્તે છે. એટલે એ તો ઘાતી કર્મોનો નાશ થયા પછીથી અઘાતી કર્મ સંબંધીનું એમને કંઈ કરવાનું હોય એમ છે જ નહીં, એ પુરુષાર્થ જ એવો છે. અહીંયા હજી મુનિને એવો હજી પુરુષાર્થ થયો નથી, ઉગ્રતા ઓછી છે એટલે ફરીથી પાછો પુરુષાર્થ ઉપડે છે અને એમાં એ ક્ષપક શ્રેણી ચડે છે, એટલે મોહ આદિ એ ચારે ઘાતી કર્મોનો ક્ષય કરે છે, એવો પુરુષાર્થ વર્તે છે. મોહ આદિ કર્મ જે છે એ બધા એ ઉભા રહેતા નથી, એ ખરી જાય છે, હવે સત્તામાં પણ રહેતા નથી. કેમ કે અહીંયા પુરુષાર્થ એવો ઉપડ્યો છે, પોતે પોતાના સ્વરૂપમાં ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરી અને અંદર લીનતા સ્થિરતા કરતા એવા આગળ વધ્યા છે, ઘણી નિર્જરા થઈ રહી છે, શુદ્ધિની વૃદ્ધિ ખૂબ થઈ રહી છે એવી એ દશા છે, અને ત્યારે પછી કોઈ કર્મ હવે રહેતા નથી, એટલે ઘાતી કર્મોનો ઈક્ષય કરે છે. ઉપસમ શ્રેણીમાં પુરુષાર્થ મંદ હોય છે. મંદ તો કહેવાનો છે અહીંયા અપેક્ષાથી, કોની અપેક્ષાએ? જે ક્ષાયિક શ્રેણીમાં, જે ક્ષપક શ્રેણીમાં જે પુરુષાર્થ છે એના પ્રમાણમાં એ પુરુષાર્થ મંદ છે, એના પ્રમાણમાં. એટલે એ અપેક્ષાથી અહીંયા કહ્યું છે કે ઉપસમ શ્રેણીમાં પુરુષાર્થ મંદ હોય છે, જ્યારે ક્ષપક શ્રેણીમાં તે ઉગ્ર હોય છે. બાકી તો પુરુષાર્થ તો અપૂર્વ હોય છે. આ સ્તુતિ છે તે સાધક ભાવ છે, અને તે બારમા ગુણસ્થાન સુધી જ હોય છે. તેરમા ગુણસ્થાને સ્તુતિ ન હોય, કારણ કે તેરમું ગુણસ્થાન એ કેવળ જ્ઞાન તો સ્તુતિનું ફળ છે. એટલે આ જે પુરુષાર્થની વાત જે બધી કરવામાં આવી છે, અને એ બધી સાધક દશાની વાત કરવામાં આવી, એ બધું બારમા ગુણસ્થાન સુધી, અને પછી બારમા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, અને બધા ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે, અને પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટે છે, એ ફળ છે. એટલે કહે છે કે પૂર્વે કહ્યું તેમ ઇન્દ્રિયોને જીતીને જેણે અતિન્દ્રિય એવા આત્માનું જ્ઞાન અને ભાન કર્યું છે, તે જીવ ત્યાર પછી કર્મના નિમિત્તને અનુસરીને જે ભાગ થાય છે તેનો ઉપશમ કરે છે. એટલે આ 31 અને 32 વાત કરી, ત્યારે તે જીતમોહ થાય છે. તે જ આત્માના હવે પોતાના સ્વભાવભાવનું ઉગ્ર અવલંબન કરે, તે જ આત્મા પોતે હવે પોતાના સ્વભાવભાવનું ઉગ્ર અવલંબન કરે છે, અને જે ભાવનાથી એકાગ્રતાથી એ કર્મનું ઉપશમ પણ થતું હતું તેમાં પુરુષાર્થ મંદ હતો, પરંતુ હવે તે જ્ઞાયક આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે પુરુષાર્થને ઉગ્ર બનાવે છે, તેથી કર્મનો ક્ષય થાય છે. ઉગ્ર પુરુષાર્થથી મોહની સંતતિનો અત્યંત નાશ થઈ જાય છે. એટલે પુરુષાર્થ વડે મોહનો ક્ષય થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મનો જે ક્ષય થાય છે એ તો એની પોતાની યોગ્યતાથી થાય છે. કર્મ જડ છે, એના કારણે કરી જાય છે. એને અહીંયા એવું નિમિત્ત મળે છે કે અહીંયા એ મહાપુરુષનો એવો પુરુષાર્થ છે. સ્વભાવ તરફના ઉગ્ર પુરુષાર્થના સમયે, સ્વભાવ તરફનો ઉગ્ર પુરુષાર્થ જ્યારે વર્તે છે ત્યારે એ સમયે કર્મમાં ક્ષય થવાની યોગ્યતા હોય છે તે એની પોતાથી છે. કર્મ પોતાની એ યોગ્યતાથી એ કરી જાય છે. સ્વભાવ સન્મુખતાના અતિ ઉગ્ર પુરુષાર્થથી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે એમ નિમિત્તથી કહેવાય છે. ખરી રીતે તો કર્મો નાશ થવાની યોગ્યતાવાળા હતા, તેથી એ ક્ષયપણાને પામે છે. કોઈ કર્મ છે એ શાશ્વત છે જ નહીં. બધા કર્મોને સ્થિતિબંધ છે, અને એની સ્થિતિ થતાં એનો નાશ થાય છે, એ ખરી જાય છે. એટલે એ કર્મોની એવી જ યોગ્યતા હતી કે એનો ક્ષય થાય, નવા કર્મ બંધાતા નથી, એટલે મુક્ત દશા પ્રાપ્ત થાય છે. બહુ સરળ વાત છે, સીધી વાત છે. નવા કર્મ બંધાતા જ નથી, અને જૂના કર્મોનો જો ક્ષય થાય તો પછી કોઈ કર્મ બાકી રહે જ નહીં. આ તર્કથી સમજાય એવું છે. આગળ કહે છે અહીંયા કે તે કાળે કર્મની પર્યાય અકર્મ રૂપે થવા યોગ્ય હોય છે, તેથી થાય છે, એટલે હવે એ કર્મ રહેતા નથી. આમ સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી જે પર્યાયમાં ઉપસંભાવનો મંદ પુરુષાર્થ હતો તેને ટાળી નાખ્યો, અને એ ઉગ્ર પુરુષાર્થને કારણે એ ક્ષય કર્યો, એટલે એ ત્રીજા પ્રકારની સ્તુતિ છે. હવે અહીંયા એક વાત કરે છે કે પરિપૂર્ણ ભગવાન આત્માનો અનુભવ કરી જે જીતમોહ થયો છે તેણે રાગને દબાવ્યો છે. જો રાગની વાત કરી અને સમજવાની વાત છે અહીંયા કે એ ઉપસમ જે કર્યો ત્યારે શું થયું છે, રાગ દબાયો છે, રાગનો ઉપસમ થયો છે. જીત મોહ થયો ત્યારે, મોહને જીત્યો ત્યારે હવે એને રાગ નથી, એટલે રાગ દબાયા છે. રાગ જે છે એનો ઉપસમ થયો છે, સત્તામાં પડ્યું છે, પણ અભાવ કર્યો નથી, કેમ કે તેને સ્વભાવનું ઉગ્ર અવલંબન નથી. હવે જો તે નિજ જ્ઞાયક ભાવનું અતિ ઉગ્ર અવલંબન લે તો મોહની સંતતિના પ્રવાહનો, એટલે મોહ ની કર્મ જે છે એ ફરી ફરી થયા કરે છે એનો એવો અત્યંત વિનાશ થાય કે ફરીને મોહનો ઉદય ન થાય. આવી રીતે જ્યારે ભાવકરૂપ મોહનો ક્ષય થાય છે ત્યારે વિભાવરૂપ ભાવ્યનો પણ આત્મામાંથી અભાવ થાય છે. ભાવક ગયો તો પછી ભાવ્ય છે જ નહીં, એટલે ખરેખર ભાવક જાય છે માટે ભાવ્ય નથી રહેતું એમ નથી, પણ એ ભાવ્ય જ થતું નથી માટે ભાવક કહેવાતું નથી. એટલે ભાવક મોહનો ક્ષય થાય છે ત્યારે વિભાવરૂપ ભાવ્યનો પણ આત્મામાંથી અભાવ થાય છે. હવે આત્મામાં એવા વિભાવ ભાવ થતા નથી, એનો અભાવ થાય છે, હવે છે જ નહીં આત્મામાં એવા વિભાવ ભાવ રહ્યા થતા જ નથી. આત્મામાં તો એ હતા જ નહીં, એ તો પર્યાયમાં હતા, એ તો ક્ષણિક હતા, એ ખરેખર કંઈ આત્માના ગુણને કારણે નથી, એ તો એવી યોગ્યતાને કારણે છે. એ યોગ્યતાને કારણે જે થતા વિભાવ ભાવ હવે એનો અભાવ થાય છે, અને જે ભાવક મોહ છે તેના તરફનું વલણ છૂટતા અને ઉગ્ર પુરુષાર્થ વડે સ્વભાવનું અવલંબન લેતા સ્વભાવનું અવલંબન રહી જાય છે, એટલે ભાવક મોહ અને ભાવ્ય મોહ બંનેનો અભાવ થાય છે. તેથી ક્ષીણ મોહ ગુણસ્થાનમાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે. આ ત્રીજા પ્રકારની સ્તુતિ છે. હવે આપણે પાના નંબર 147 કોમ્પ્યુટરમાં પેજ નંબર 159 પ્રવચન રત્નાકર ભાગ બીજો એના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ભાવાર્થ ઉપરનું પ્રવચન આપ્યું છે એમાં જોઈએ. એમાં કહે છે બીજા પેરેગ્રાફમાં કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ પવિત્ર આનંદધામ ભગવાન આત્મા છે, તેની સન્મુખ થઈને અને નિમિત્ત રાગ અને એક સમયની પર્યાયથી વિમુખ થઈને એનાથી વિમુખ થઈને અંદર એકાગ્ર થતા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે એને પર્યાય બુદ્ધિ છૂટી જાય, પર્યાયનું લક્ષ છૂટી જાય, પર્યાય કોણે પોતે છે પર્યાય એ વાત ચાલી જાય છે. એટલે પર્યાય બુદ્ધિ છૂટી જવાથી પહેલા પ્રકારની સ્તુતિ થાય એટલે જીતેન્દ્રિયપણું થાય છે. રાગથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ થતા સમ્યક દર્શન થાય છે, તે પહેલી સ્તુતિ છે. છતાં એ સમ્યક દ્રષ્ટિને કર્મના ઉદય તરફના ઝુકાવથી સમ્યક દ્રષ્ટિ થયો છે છતાં પણ એને કર્મનો ઉદય આવે છે એની તરફ એને ઝુકાવ થઈ જાય છે, એની તરફ એને જવાનું થઈ જાય છે, અને એવા કર્મના ઉદય તરફ વળવાથી એના ઝુકાવથી પોતામાં પોતાને કારણે ભાવક કર્મના નિમિત્તે વિકારી ભાવ્ય થાય છે. સમ્યક દ્રષ્ટિની જ વાત છે, મિયા મુનિની વાત લીધી છે, અને આ ભાવ્ય ભાવક શંકર દોષ છે. હવે કર્મના ઉદયનું લક્ષ્ય છોડી કર્મનો ઉદય જે આવ્યો તે આવ્યો, જે કંઈક સંયોગ આવ્યા તે આવ્યા, જે ફળ મળ્યું તે મળ્યું, પણ એનું લક્ષ્ય છોડીને જે પોતાનું સ્વરૂપ વસ્તુ આત્મા ધ્રુવ જે અખંડ એક ચૈતન્ય ઘન ભગવાન આત્મા પ્રભુ છે તેની સન્મુખ થઈ તેમાં જોડાણ કરતા એને ઉપસમ ભાવ દ્વારા એને એ જીત મોહપણું પ્રાપ્ત થાય છે. એને બીજા પ્રકારની સ્તુતિ કહી એમ પહેલા, અને બીજા પ્રકારની સ્તુતિથી આગળ વધીને જે ત્રીજા પ્રકારની જે સ્તુતિ થાય છે એમાં એવો પુરુષાર્થ ઉગ્ર કરે છે કે એમાં કર્મનો ક્ષય થઈ જાય છે. બીજા પ્રકારની સ્તુતિમાં એ સત્તામાં પડેલ પણ એનો ઉપશમ હતો, અહીંયા ક્ષય થાય છે. હવે એના પછીના પાના ઉપર આપણે લઈએ 148મું પાનું કોમ્પ્યુટરમાં પેજ નંબર 160 એના ઉપર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે મુનિએ પહેલા પોતાના બળથી બીજી સ્તુતિરૂપ ઉપસમ ભાવ વડે મોહને જીત્યો હતો પરંતુ નાશ કર્યો ન હતો, તે ફરીને પોતાના મહાસામર્થ્યથી અર્થાંત અપ્રતિહત સ્વરૂપ વસ્તુ છે તેના તરફના અપ્રતિહત પુરુષાર્થથી મોહનો નાશ કર્યો. આ પણ ઉપદેશનું કથન છે. આ પણ ઉપદેશનું કથન છે. બાકી તો ઉગ્ર પુરુષાર્થને કાળે મોહ પોતાના કારણે નાશ પામે છે. નાશ કર્યો એમ નહીં, એ પોતાનો આ બાજુ ઉગ્ર પુરુષાર્થ વર્તે છે તો પછી મોહનીય કર્મ જે છે એની એવી જ સ્થિતિ થાય છે. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ ભાષામાં તો એમ જ આવે કે મોહનો પુરુષાર્થથી નાશ કર્યો. ભાષામાં તો એમ જ કહેવાય, બીજું શું કહેવાય. આ બધી અંતરંગ દશા છે અને એ અંતરંગ દશાના વર્ણન શબ્દોમાં આવી શકે નહીં. જેટલું શબ્દમાં આવી શકે એટલું સમજાવવા માટે અહીંયા કહેવામાં આવ્યું છે. અને જે સમજાવ્યું છે એ બધો વ્યવહાર છે, નિશ્ચય તો કેવળી ગમે છે. આ આત્મા પરમાત્મા છે તે એક સમયની પર્યાય વિનાની પરિપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ સ્વભાવી પરમ ભાવ સ્વરૂપ વસ્તુ છે. આ વાત ફરી ફરીને યાદ કરાવે છે ગુરુદેવ. પરમાત્મા સ્વરૂપ છે ભગવાન આત્મા, તો એ મુક્ત સ્વરૂપ છે, એ મોક્ષ સ્વરૂપ છે. એને એ વસ્તુ બહારથી ક્યાંયથી લેવા જવી પડે એમ નથી. એનામાં સર્વજ્ઞપણું પડ્યું છે એટલે એ અંદર પડ્યું છે એ પ્રાપ્ત થાય છે. એટલે એમાં એ નવું નથી આવતું, એ ઉપપત્તિ છે. અંદર પડ્યું છે એની પ્રાપ્તિ છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. આ આત્મા પરમાત્મા છે, પરમાત્મા સ્વરૂપ જ છે. તે એક સમયની પર્યાય વિનાની પરિપૂર્ણ વિતરાગ સર્વજ્ઞ સ્વભાવી પરમ ભાવ સ્વરૂપ વસ્તુ છે. પર્યાય નથી, પર્યાય તો વિલીન થઈ જાય છે, પર્યાય તો ક્ષણિક છે. તેમાં એટલે એવા ભગવાન આત્મામાં પર્યાય વિનાની પરિપૂર્ણ વસ્તુ વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા સર્વજ્ઞ, તેમાં ઉગ્ર અપ્રતિહત પુરુષાર્થ દ્વારા સ્થિર થઈ મુનિરાજ મોહનો અત્યંત નાશ કરે છે અને ત્યારે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે. તેને ક્ષીણ મોહજીન કહે છે. બારમા ગુણ સ્થાનને પ્રાપ્ત પૂર્ણ વિતરાગ ક્ષીણ મોહજીન છે. બારમું ગુણ સ્થાન જેને પ્રાપ્ત કર્યું છે એ વિતરાગી દશા એ અદભુત છે. બારમા ગુણસ્થાને અદભુત વિતરાગી દશા છે, ત્યાં બધા કર્મો ઘાતી કર્મોનો નાશ થાય છે. એ ક્ષીણ મોહ જીન છે. તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે અને આ ઉત્કૃષ્ટ સ્તુતિનું ફળ એટલે તેરમું ગુણસ્થાન એ કેવળ જ્ઞાન છે. આમ જે કેવળ જ્ઞાન સ્વભાવી પોતાનો આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે તેના તરફના સંપૂર્ણ ઝુકાવ અને સત્કારથી, જો કોના તરફનો ઝુકાવ અને કોનો સત્કાર, પોતાના સ્વરૂપનો. કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ પોતાનું સ્વરૂપ છે, એ બહારથી આવતું નથી. એનો સત્કાર અને સ્વીકાર અને એના તરફનો ઝુકાવ, પૂર્ણ સંપૂર્ણ એના તરફ ઝૂકી જવું, એક અંશ માત્ર પણ લક્ષ બીજા તરફ ન જાય અને પૂરેપૂરો એના તરફ ઝૂકે, એનો પૂરેપૂરો સત્કાર અને પૂરેપૂરો એનો સ્વીકાર થાય, એ પરમ સત્યનો સ્વીકાર થયો કહેવાય. અને એવા સત્કારથી પર્યાયમાં રાગનો અને તેના ભાવક કર્મનો સત્તામાંથી નાશ થાય છે. તેને ત્રીજા પ્રકારની કેવળીની ઉત્કૃષ્ટ સ્તુતિ કહે છે. પોતાની પૂર્ણ સત્તાનો જે અનાદર હતો, પોતાની પૂર્ણ સત્તા, પોતાનું જે સ્વરૂપ છે તે પૂર્ણ છે, કેવળ જ્ઞાન રૂપ છે, સર્વજ્ઞ સ્વભાવ છે, અને એ અનાદિનો છે અને અનંત કાળ સુધી રહેવા વાળો છે, એવું પોતાનું સ્વરૂપ, એ સત્તાનો જેને સ્વીકાર નહોતો, જેને અનાદર હતો, જેને સંશય હતો, હજી પણ ઘણાને એમ છે કે પોતાનું સ્વરૂપ આવું હોય, પોતે ભગવાન છે, પોતે સિદ્ધ સમાન છે, એમાં હજી ઘણાને સંશય પડ્યો છે. એને સંશય છે તો એ અનાદર છે, એનો આદર નથી. જેને એવા અનાદિથી સત્તામાં રહેલા, સત્તા સ્વરૂપ કહેવું છે, સત્તામાં જે છે તે પડેલું છે તે, એ સર્વજ્ઞ સ્વભાવ, અનાદિથી એ સત્તામાં સર્વજ્ઞ સ્વભાવ એ પડ્યો છે, અનાદિથી એ મુક્ત સ્વરૂપ સત્તામાં રહ્યું છે, એનો આદર થાય છે, એને આ પ્રાપ્તિ થાય છે. એટલે એ પોતાના પૂર્ણ સત્તાનો જે અનાદર હતો એ અનાદરને છોડીને તેનો સ્વીકાર અને સંભાળ કરવાથી રાગની અને કર્મની સત્તાનો નાશ થાય છે અને ત્યારે તે પોતે ક્ષીણ મોહ જીન થાય છે, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. તો આજે 33મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ, સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત.